રાજકોટમાં તારીખ 11/3/83 સમયસાર તેમજ નિયમસારની ગાથાઓ ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા.
આત્મા કરતા છે એમ સમજ કરજે. આત્મા કરતો જ નથી, કોને કહ્યું? રાજ થાય છે તો ખોટો, પણ રાજ જણાય છે એ ખોટો, કેમ કે રાજ જણાય છે એટલું જણાય છે કે રાજ્ય બનવું જણાય છે. પણ ભણાઈ જાય છે એટલું જણાય રહ્યો છે એનો સ્વીકાર મને નથી જણાતો જણાય એટલે આપણો ઉભો થાય છે.
આપણે કરતા 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 કર I પરિણામી કહો,
દ્રવ્ય જે સ્થિતિમાં અનાદિ અનંત રહે એમાં કઈ વધઘટે ન થાય ને ફેરફારે ન થાય, એવો એક કારણ એમાં છે. એ પારણામી ભાવ ચૈતન્ય 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 અનાદિ અનંત રહે. આનંદ 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 કોઈ દુઃખ એમાં આવે જ નહીં. જ્ઞાન નું અજ્ઞાન કોઈ થાય નહીં. આત્મજ્ઞાનમય રહીએ ને અજ્ઞાનમય એક સમય ન થાય. આત્મા સુખમય રહીએ અને એક સમય દુઃખમય ન થાય, એવો એક કાયમ પોતાનો સ્વભાવ જાળવી રાખે એવું એક કારણ એમાં કર્યું છે. તેને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ પારિણામિક ભાવને કોઈ કર્મની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. ચાર ભાવો કર્મ સાપેક્ષ છે અને આ જે વસ્તુ છે એ પારિણામિક બીજા ક્ષેપ છે કે જેમાં ઉદય ઉપસમ ક્ષેપની કોઈ અપેક્ષા ના આવે. એવો વસ્તુનો જે સ્વભાવ છે અહેતુ કોઈ પરના કારણ કે ભાવનું કારણ એ વસ્તુ સ્થિતિ અનાદિ અનંત એક રૂપ રહે છે. એ દ્રવ્ય સ્વભાવ છે અને દ્રષ્ટિનો વિષય છે, એનું અવલંબન લેતા અને સમ્યક દર્શન થાય.
કારણ પરમાત્મા એટલે કાર્ય કરે છે માટે કારણ પરમાત્મા નહીં,
એટલે એનો અવલંબન લે છે પર્યાય. એટલે પર્યાયમાં કાર્ય પ્રગટ થાય છે તો તે અપેક્ષા એ દ્રવ્યને કારણ પણ કહેવાય. અને પર્યાય સત અહેતુ છે એનું કારણ પર્યાય પર્યાય છે માટે દ્રવ્યને અકારણ પણ કહેવાય. અકારક અને અવેદક કારણ નથી, પર્યાયનું કારણ દ્રવ્ય નથી. જ્યારે પર્યાય પર્યાયનું કારણ છે કરવું હોય તો દ્રવ્યને કારણ નહીં. અને પર્યાય કોનું અવલંબન લેતા શું થાય છે તો દ્રવ્યનું અવલંબન લેતા તો દ્રવ્યને કારણ પરમાત્મા પણ કહેવામાં આવે. એમાં અપેક્ષા છે આમ તો સમ્યક દર્શન ચારિત્ર પરણવે ને તેને કારણ સમિસાર કહેવાય. સમિરણ કે પરણવે કારણ સમિસાર કહેવાય. મોક્ષ માર્ગની પર્યાય એમ પણ કહેવાય. એ બીજો વિષય આવે છે. પણ મુક્ત ત્રિકાળી દ્રવ્ય એ કારણ પરમાત્મા કહ્યું કે એનો હેતુ એ અનાદિ અનંત રિયાજ કરે એટલી વસ્તુ એવી. એમાં કાંઈ વધઘટ નહીં, ફેરફાર નહીં. પરિણામ પરિણતિ પણ ત્રિકાળીને લાગુ પડે છે એમ. એટલી પર્યાય ઉત્પાદન લાગુ નથી પડતી. પણ એ જે પરિણામ છે પરિણામ 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 એટલે એવું ને એવું રહેવું, એવું ને એવું સદસ રહેવું, એનું નામ પણ પરિણામ. પરિણામ એટલે એકલા ઉત્પાદનને લાગુ પડે એવું નથી. એટલે જે કંઈ વાત આવે એ પ્રકરણ અનુસાર એનો અર્થ કરી લેવું. શબ્દ ઉપર નહીં વળતું, ભાવ પર
વળવું.
આ છે પરિણામ નાખી
શકતી.
ધ્રુવ શક્તિ છે છતાં નામ પરિણામ છે. જો નામ નો તમે શબ્દાર્થ કરો તો પર્યાય થઈ ગયું, ઉત્પાદય થઈ ગયું એમ નથી. જે સ્થિતિ છે તે સ્થિતિ અનાદિ અનંત સમય 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 એ એવો ને એવો ને એવો રહ્યા કરે. પ્રકરણ અનુસાર અર્થ કરે તો મૂંઝવણ ન થાય. બાકી શબ્દો થોડા છે અને ભાવો ઘણા. ને શબ્દો તો લિમિટેડ પૂતગલની જાત, એટલે એક શબ્દના ઘણા અર્થ પ્રકરણ અનુસાર થઈ શકે છે. આ શબ્દનો આ જ અર્થ છે એ પકડ ન કરવી જોઈએ. પ્રકરણ અનુસાર કરી લેવો, આપણે તો ભાવ કાઢી લેવો. બસ અહીંયા આચાર્ય મહારાજ આમ છો આમાં જ. સાકર સાકર શબ્દ છે એમાં સાકર નથી એમ. કારણ પરમાત્મા શબ્દમાં કારણ પરમાત્મા નથી. એ તો એના વાચ્યને બતાવનારું વાચક છે. વાચક દ્વારા વાચ્ય સુધી જાવું. પર્યાય અને ચાર દર્શનની પર્યાય એ જીવ સામાન્યનું લક્ષણ છે. એટલે કે એ પછી તો એમ કહ્યું કે એ બધા લક્ષણો વ્યવહાર નહીં છે. કેવળ જ્ઞાનની પર્યાય જીવનું લક્ષણ કેવું કે ઉપયોગ જીવનું લક્ષણ કેવું એ બધો વ્યવહાર નહીં કહેવામાં આવે. પછી એના ભેદ પહેલા અનુપચારી સદભૂત ને પછી ઉપચારી સદભૂત સાધકનો મતી શુદ્ધ જ્ઞાન અને કુમતી પુરુષોત્તિ ઉપચારી અસદભૂત એમ. પણ ખરેખર એ લક્ષણ કોઈ
પ્રમાણ થી લક્ષણ છે, પણ જે રુદની નો વિષય શુદ્ધાત્મા છે એમાં તો એમ બાંધ્યું લક્ષણ કે માત્ર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એટલે ગુણ સ્વીકાર, શુદ્ધ નિશ્ચય નહીં થી તો આ જીવનું લક્ષણ છે. બોલા આઠ ને ચાર પર્યાય જે કઈ એ વ્યવહારે લક્ષણ છે, વ્યવહાર ને એ લક્ષણ કયા? ભાવ શુદ્ધ જ્ઞાન જે પોતાનો શુદ્ધ આત્મા કેવો છે એ સીધો ન પહોંચાય તો એના ગુણ ભેદ થી પહોંચે કે જેમાં જ્ઞાન ગુણ અને દર્શન ગુણ અનાદિ અનંત પરિપૂર્ણ નિરપેક્ષ નિરાવર ગુણ પણ નિરાવર અને એનું લક્ષણ પણ પારણામી, એ જેમાં છે તે હું છું. પછી ગુણ ઉપરથી ગુણી ઉપર કહેલો જાય એટલે પર્યાયનું લક્ષ છોડી અને ગુણભેદ અને પછી ગુણભેદનું લક્ષ છોડી અને ગુણી ઉપર કહેલો જાય તો દ્રષ્ટિનો વિષય આત્મા આવી જાય. જો પર્યાયના ભેદમાં રહી જાય તો પ્રમાણના ભેદમાં અટકે, તો નયના વિષય ઉદિતથી પહોંચતો જઈએ, સુદ્રયના વિષય ઉદિત પહોંચવાનું પ્રયોજન છે. જાણવું બધું, જાણીને છોડવું, જાણું જાણીને છોડવું, જાણીને છોડવું અને પછી એકને ગ્રહણ કરી દેવું, આ પ્રયોજન છે. કેમ કે બધા આત્મા 11 અંગોથી ભણી ગયા છે, એમાં બધા ભેદો ઉપયોગ લક્ષણ શુદ્ધ ઉપયોગ લક્ષણ ત્યાં સુધી આવેલો, પણ સહજ જ્ઞાન લક્ષણ છે સહજ જ્ઞાન સહજ દર્શન સહજ સુખ અને સહજ વિધિ ચાર લક્ષણ વાળા નિયમ એ જીવનું ખરું લક્ષણ છે. કેમ કે નિત્યનું લક્ષણ નિત્ય, નિત્યનું લક્ષણ નિત્ય હોય એ પણ સીધો એને અભેદ ના આવે ખ્યાલમાં એટલે જ્ઞાની હોય એને સમજાવે છે. જેનામાં જ્ઞાન ગુણ હોય તિકાળી દર્શન ગુણ હોય સુખ ગુણ હોય તે તું આત્મા છો એમ કરીને પછી એ ભેદ ઉપરથી અભેદમાં વયો જાય તો એને દ્રષ્ટિનો વિષય આત્મા. આજે આવ્યું છું વ્યાખ્યાન નવ તત્વની પર્યાય અકાળ છે, પરદ્રવ્ય તો અદ્રવ્ય છે પણ નવ તત્વના પરિણામ જીવમાં ઉભા થાય એ સ્વકાળ તો સ્વીકાર થયેલી સ્વકાળ છે અને બાકી બધું અકાળ છે, નાસ્તિક છે, એમાં અસ્થિમાં નાસ્તિક. એટલે પ્રમાણ સપ્તભંગી ને પછી નહીં સપ્તભંગી માંદ્રવ્યમાં પર્યાય નાસ્તિક. ભગવાન સામાન્યમાં વિશેષ નથી એટલે હું વિશેષ ને કેમ કરું, અને જે મારામાં વિશેષ નથી હું તો સામાન્ય તત્વ છું તો હું એને કેમ જાણવાનો કામ, હું તો એક સામાન્ય ને જાણું છું.
આ પ્રયોજન મૂળ
બરાબર. હવે તો ટૂંકું કરવું, હવે તો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપને જાણીને પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યનું લક્ષ કરવું. પર્યાયનું લક્ષ છોડાવે છે, પર્યાય ના છોડાવતા, પર્યાય કોણ છોડે? પર્યાયને છોડવાનો પ્રશ્ન નથી, પર્યાય બુદ્ધિ છૂટે છે, પર્યાયનું લક્ષ છોડવાનું કે એક લક્ષ એટલે પર્યાયમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છો, એનો આશ્રય કરી રહ્યો છો, એને આત્મા માની રહ્યો છો એ તું બંધ કરી દે અને પર્યાયનું લક્ષ છોડીને ટીકાળી કરીને સામાન્ય છે એનો આશ્રય કરો. એનો અનુભવ છે પર્યાય, જેમ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનો સ્વભાવ એનો અનુભવ એ પર્યાય થઈ ગયો. પણ દ્રવ્યને આશ્રય જે પર્યાયનું જ્ઞાન થાય હતું, દ્રવ્યને છોડીને પર્યાયનું જ્ઞાન એ અજ્ઞાન છે,
આત્મબુદ્ધિ થઈ.
હા, આત્મબુદ્ધિ થયા વગર રહેતી જ નથી. ખરેખર જ્ઞાનનો વિષય શ્રદ્ધાનો વિષય બન્યો અને શાસ્ત્રમાં એ આવે છે નવ તત્વનું શ્રદ્ધાંતે સમેત સંધિયા આગમ પદ્ધતિ જુદી છે, અધ્યાત્મ પદ્ધતિ તદ્દન જુદી છે. ભલે એમાં નવ તત્વનું શ્રદ્ધાંત સમ્યક દર્શન એક વચન કહીને એમાંથી શુદ્ધાત્માનું શ્રદ્ધાંત સમ્યક દર્શન ને આ નિમિત્ત છે એ બધું એમાં છે, પણ એ બધું કાઢવું બહુ મુશ્કેલ પડે.
પેલી લીટી જે મૂકી છે શુદ્ધાત્મય થી નવ તત્વનું જાણ પણ તે સમ્યક દર્શન અને નિયમ છે પાછો ભૂતાર્થ નથી શબ્દ ઉપર આખો
આખો નજર બાદ. એટલે ભૂતાર્થ નથી નવ તત્વો છે અને એનું શ્રદ્ધાંત તે વ્યવહાર શ્રદ્ધાંત છે પહેલા હોય છે, પણ પછી એનાથી આગળ એમાં છુપાયેલી આત્મજ્યોતિ કાઢવાની છે. બસ એ સમ્યક દર્શનનો વિષય છે ટંકોત કરે પરમાત્મા. પણ આવે દેવગુરુ શાસ્ત્ર નું સિદ્ધાંત સમ્યક, નવતત્વ નું સિદ્ધાંત સમ્યક, એમ આવે. જયસિંહ આચાર્ય ભગવાને 13મી ગાથામાં એવો પાઠ કર્યો કે અભેદ ઉપચાર થી તે સમ્યક દર્શન છે, પણ એ વ્યવહાર છે. બોલો. ફરી પૂછું તું ગુરુદેવ, 15 વર્ષ પહેલા લખું છું. અભેદ ઉપચાર એમ એટલે ખરેખર અભેદ નથી થતું, પણ અભેદ નો ઉપચાર કરીને એને સમ્યક દર્શન નો હેતુ કયો પણ વ્યવહાર છે. એટલે પર્યાય નો ભેદ એ તો સમ્યક દર્શન નો હેતુ નહીં, પણ પર્યાય કે અભેદ, એવો અભેદ ઉપચાર થી બધાને સમ્યક દર્શન નો કેવો એ પણ વ્યવહાર છે. ભેદ થી નિરપેક્ષ એટલે કાઢી દઈ સામાન બસ એનો આશ્રય થતા સમ્યક દર્શન થાય છે. બીજો કોઈ ઉપાય છે? એટલે અભેદ ઉપચાર થી એને સમ્યક દર્શન નો હેતુ કયો પણ વ્યવહાર છે. કેમ કે એમાં મિથ્યા તો ની પર્યાય આવી ગઈ ને, આશ્રમ બધી આવી ગઈ. પણ એ તો કોઈ એકાંતમાં ન ચાલ્યો જાય કે જ્ઞાનનો દોષ કરતો હોય તો એને કહ્યું કે નવ તત્વો છે, જાણવા લાયક છે. જાણવામાંથી છોડીશમાં, આશ્રયમાંથી છોડાવીએ છીએ, પણ આશ્રયમાં છોડાવતા તો જાણવાનું છોડી દે કે સસરાના સિંગડા છે, નવ તત્વો છે, એની છત્રવ્ય તો તારું જ્ઞાન ખોટું.
વિનય થાય નહીં, એનાથી
થાય, એનાથી ન થાય. બોલો આવું છે. એને જાણીને પછી એને ગૌણ કરીને સ્વીકારી દેવું તરફ જાય, એને જાણીને એને જાણવાનું છોડવું, આ ગજબની વાત. જાણેલું છોડવું એ મુશ્કેલ છે. પેલા જાણવું અઘરું છે. બધા કળાકૂટમાંથી બહારમાંથી આવીને નવતત્વના ભેદમાં જાણવામાં જ્ઞાનની પર્યાય આવી એને વિષય બનાવવી એ અઘરી, અને પછી એને જાણવાની પર્યાય છે એને જાણવાનું બંધ કરે અને સ્વીકારીને જાણે, એ તો કોઈ અઘરું નથી. જાણીને જાણવાનું બંધ કરાવે, જાણીને નવતત્વના ભેદ જાણીને બંધ કરાવે. પ્રમાણને નિક્ષેપ દ્વારા આત્માને અનુમાનમાં લઈને પરોક્ષ અનુભૂતિ થઈ, હવે પ્રત્યક્ષ અનુભૂતિ જયારે થાય ત્યારે અનુમાન ચાલ્યો જાય છે. પ્રમાણને નિક્ષેપ કલ્પાત્મક ક્યાં જાય ખબર નહીં. માનસિક જ્ઞાન થી પહેલા તત્વ નો નિર્ણય કરવા માટે સાધન કયું? પ્રમાણને નિક્ષેપ. એટલે અસત્ય નો એમાં પરિહાર થઈ જાય, જેવું વસ્તુ સ્વરૂપ છે એવું પેલા ખ્યાલ ભલે એ અસત્ય નો પરિહાર થઈ જાય. આત્માને અનેક રૂપે કલ્પના કરતો હતો એ ખોટી હતી. સર્વત્ર ભગવાનને લઈને પ્રમાણ થી સ્વરૂપ કહ્યું તે રીતે વિચારે છે તો એટલી અસત્ય કલ્પના ગઈ, પણ અનુભૂતિ ન થઈ. કેમ કે એ નિર્ણય હતો, પણ એ નિર્ણય અનુમાન કહેવાનું છે, અનુભવ નહીં. માટે એ પણ અધિકાર પ્રમાણે છે. રાગ તો જૂઠો છે, પણ જે જ્ઞાનની પર્યાય દ્વારા આત્માનો નિર્ણય થાય જ્ઞાને જુદું. કળશ ટીકાકાર એ લીધું છે. રાગ તો જૂઠો છે, રાગ દ્વારા તો અનુભવ થઈ શકતો નથી, પણ જેને સાધન કરવું એ તો જૂઠો. આંગણા સુધી લાવે છે, માટે એટલો એ પ્રકારનો બહુ છે. ખોટા બધા નિર્ણયો ચાલ્યા જાય, સાચા નિર્ણયમાં તો આ જેવું વસ્તુનું સ્વરૂપ છે એમ. સાચો નિર્ણય હશે, નિર્ણય સાચો હશે તો અનુભવ થવાનો અવકાશ છે, પણ નિર્ણય જ ખોટો, આત્માનું સ્વરૂપ કઈ નું કઈ કલ્પનામાં બેઠું છે એનું. એ જે વ્યવહાર શ્રદ્ધા નિર્ણય માં આવ્યું ને, એ પછી એને અનુભવ થાય. કોઈ અપૂરો નિર્ણય આવી જાય, સામાન્ય સાધારણ નિર્ણય નહીં પણ કોઈ અસાધારણ નિર્ણય, જે અનુભવ પેલા આવે છે એવો જ જો નિર્ણય એ જીવને થયો તો એને પાછળ અનુભવ આવે છે. અનંત કાળમાં ન આવ્યો
હોય
એવો નિર્ણય. અને એ વચનાતીત છે, એ આત્મા પોતે જ જાણી શકે, કોઈને કહી શકે નહીં. એ આત્મા પોતે કેવા ધારે છુપાવવું નથી પણ કહી શકાતું નથી, એ વચનાતીત છે. નિર્વિકલ્પ વચન થી અગોચર એવી વસ્તુ છે એ નિર્ણય.
કેવા પ્રકારનો
એટલે કે સામાન્ય સ્વભાવનો નિર્ણય, વિકાસ સ્વભાવનો નિર્ણય. ઠીક છે, પેલા પ્રમાણથી વિચારીને પછી પ્રમાણમાંથી જે દ્રવ્યને પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાં પર્યાય મારામાં નથી, બંધ મોક્ષ મારામાં નથી, સાત તત્વોના ભેદો મારામાં નથી, વિશેષ મારામાં નથી, હું તો સામાન્ય તત્વ છું, વિશેષોનો મારામાં અભાવ છે, નાસ્તી છે, એવું એકદમ પછી સામાન્યનું જોડ આવી જાય. પછી વિશેષ નથી એ ભૂલાઈ જાય, વિશેષ મારામાં નથી એ યાદ ના આવે, એ એક જાતની પરિણતિ ઊભી થાય. સામાન્ય તરફ ઢળતી, સામાન્ય તરફ જતી પરિણતિ, પૂરી જાય નહીં એની પહોંચે નહીં પણ એ પરિણતિ ઊભી થાય. એ પરિણતિ પણ રાત ને દિવસ ચાલુ રહીએ, બીજા કામ કરતા હોય ત્યારે પણ આ પરિણતિ ચાલુ છે એવું સ્મરણની જરૂર નહીં. પરિણતિ થઈ ગઈ નહીં તો બીજે હોય, ઓલી પરિણતિ કામ કરતી હોય અંદરમાં, આ છૂટું અવ્યક્તપણે પણ એ આત્મા તરફ જ એનું વલણ થઈ ગયું છે એમ. બીજા અનેક પ્રકારના વિચારો બુદ્ધિપૂર્વક હોવા છતાં પણ આ પરિણતિ ચાલુ જ રહે છે, એને અવ્યક્ત કહેવાય, સમજી ગયા? અથવા તો અબુદ્ધિપૂર્વક કહી શકાય. એ તો આ બધા શબ્દો તો શબ્દને ન પકડવું, એનું વાક્ય જુદું છે. હા, ધારા એ છૂટે જ નહીં, સામાન્ય તરફ ઢળતી જ બુદ્ધિ થઈ ગઈ છે. જે સામાન્યને છોડીને વિશેષ તરફ બુદ્ધિ રહેતી હતી, અનંતકાળથી વિશેષ તરફ બુદ્ધિ ઢળી હતી, વિશેષને જ દેખતી હતી આત્મા પડે બુદ્ધિ, એ બુદ્ધિ હવે છૂટી ગઈ. સામાન્ય ને આત્મા તરીકે એનું ગોલન ચાલે છે, ત્યારે એને થોડા ટાઈમમાં ચેરમાં ચેરમ થોડા કા વધારે કાળમાં એને અનુભવ થાય છે. જગતની અંતર્ભૂત વધારેમાં વધારે કોઈ કાળ સ્પષ્ટ નથી, પણ આમ સામાન્ય રીતે સમયસારમાં લખે 6 મહિના લેખો છે, કોક સુધી 6 મહિના સુધીમાં પહોંચે, બાકી તો થોડા ટાઈમમાં એક દી બે દી માં અંતર્મુખમાં કોઈ 2-4 દિવસ થાય, કોઈને 2 મહિના લાગી જાય, એ કાળની અંદર એને ચોક્કસ અનુભવ થાય. અને એને અનુભવ થશે એને ખબર પડી જાય છે, ભાવિ પર્યાય ને જોઈ લીધી છે. કેમ કે એટલે એને ખાતરી થઈ ગઈ છે કે સમ્યક દર્શન થોડા વખત માં થશે. વખત ની એને ખબર નથી, ટાઈમ ની ખબર નથી.
પરિણામ વર્તે છે, ભોર ક્યાં છે,
હા એના ઉપર ચિંતા છે. શ્રદ્ધા પ્રમાણે જ્ઞાન પણ એવું જ કામ કરે છે. એને ખરેખર જીવ તત્વ સંબંધેની વ્યવહાર શ્રદ્ધા ખરેખર કહેવામાં આવે છે. આપણ નથી જીવ તત્વ સંબંધે શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા કરી છે, પણ જીવ તત્વની અપૂર્વ વ્યવહાર શ્રદ્ધા પણ એક સમય કરી નથી. વ્યવહાર શ્રદ્ધા કેમ કે હજી વિકલ્પ છે, એક વલણ સામાન્ય તત્વ કરી લીધું, સામાન્ય દેખે છે, વિશેષ નહીં દેખતો નથી આત્મા પડે. સામાન્યમાં જે વિશેષ નથી એ વિશેષ આત્મા પણ એ કેમ દેખે, દેહ આત્મામાં નથી તો દેહ આત્મા પણ એ કેમ દેખાય, ભીત આત્મામાં નથી તો ભીત આત્મા પણ કેમ જોવે, એમ વિશેષો નથી આત્મામાં. વિશેષથી રહીત એને લક્ષમાં લીધું છે. લક્ષમાં આવ્યું એનું નામ પક્ષ છે, પછી પક્ષ અભિકાન થઈ જાય. એટલે સમયસારમાં રહીત ઉપર બહુ જોરાય છે. છઠ્ઠી ગાથામાં જ પ્રમત અપ્રમતથી રહીત છે, ત્યાંથી શરૂઆત કરી છે. ચૌદમી ગાથામાં પણ એ કહ્યું છે, રહીત રહીત પાંચ વખત રહીત કહ્યું
છે. થયો નથી,
છે, થવું નહીં, થવું થાય ને થશે એ નહીં, તો પડી લાગવું પડે. આ વિષય છે ને એ ધારણાથી પાર છે. ધારણામાં તો અનંત વાર લીધું રહીત પણ,
આખો ક્રમ બતાવી દીધો
આખો ક્રમ,
પણ જયારે અનુભવ નો સમયના શબ્દ આવ્યા ને ત્યારે એટલા જ શબ્દ મૂકી દીધા કે અત્યંત નિરીકલ થઈને
જ્ઞાન મતિ જ્ઞાન શાસ્ત્ર માં જાતું હતું ને એ મર્યાદા બહાર હતું, એ જ્ઞાન ની મર્યાદા જ નથી, એટલે ખરેખર તો અજ્ઞાન હતું એમ. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણ, બસ એટલું ઘી ખીચડી નાખતર બે લીધા. આત્માનો સ્વભાવ જ્ઞાન કે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરીને એમ થયું ને, એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, જાણવું એટલે અનુભવ. આટલું કે પહેલા કળશમાં લીધું છે, પહેલા જ કળશમાં એ આ વાત લીધી છે, એ એક સ્વચ્છમાં લીધી છે. કેમ કે પરને જાણવાનો અહીંયા નિષેધ કર્યો છે. પરને પ્રસિદ્ધ કરનારું એવું મતિ જ્ઞાન એને મર્યાદામાં લાવીને અભિમુખ કર, આત્માને સન્મુખ કર. એટલે પરનું જાણવાનું તો બંધ કરાવે છે, ચારે બાજુ પરને જાણતા જેમ પૂંજથી પૂંજ કરતા કરતા ધર્મ ન થાય, એમ પરને જાણતા જાણતા આત્મ ન જણાય, કેથી જણાશે?
તો આ જે પ્રવચન સારની 80 ગાથા અને એમાં સામાન્ય અધિકાર પૂરો કર્યા પછીનો જે કળશ એમાં પરદ્રવ્યની સાથેનો સંપર્ક છોડાવીને પરદ્રવ્ય પ્રણમન થી તું જે પ્રણમી રહ્યો છો નાસ્તી છોડાવીને અંદરમાં લાવ્યા છે કે ભાઈ સંસારમાં શું અને મોક્ષમાં શું પરથી કાંઈ નહીં
કાંઈ છે.
પછી અંદર માંથી એ બધા ભેદો ને પણ કહી દઉં કે અરે આ તો ભ્રાંતિમાં પડી ગયો, તું ભેદમાં પડી ગયો
ભ્રાંતિ.
અને પછી અંદર માં સુધારમાં આ રહ્યો આ છે ભેદો નો પણ નિષેધ કરીને અમે ભેદ ને લક્ષ્યમાં લેતા ને છૂટી ગયું. મૂળ ત્યાં એ જ વાત મૂકી તમે આ એક જ ઉમેરીશ ભાઈ મૂળ અહીંયા જ લાવવા છે કે પ્રથમ પરદ્રવ્યના પ્રસિદ્ધિના કારણે જે મતિજ્ઞાનની બુદ્ધિ તેને આત્મસંમત કરીને આત્માને વિષય બનાવ્યો. શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ જે આકુળધારા ઉત્પન્ન કરનારી એને આત્મસંમત કરી તો એ પોતાના ભેદની વાત આવી હતી.
મતિજ્ઞાનમાં પરનું છોડાયું, મતિજ્ઞાનમાં વિકલ્પ છોડાયું, નહીં ના છેલ્લા છેલ્લા નહીંનો વિકલ્પ થઈ જાય છે. નહીંનો વિકલ્પ
અને પછી લીધું કે અચરણ નિરુકલ્પ થઈને આવો આત્મા જગતના આખા વિશ્વ પર તરતો અખંડ એક પરિવાર્થ થાય છે અનુભવ. આ ઈ શુદ્ધ નો અનુભવ ને સમય દર્શન